દસમી પુત્રી સુભદ્રા કહે છે, વિધાતાની વાર્તા. દસમે દિવસે રાજા ભોજ નાહી ધોઈ પૂજાપાઠ કરીને જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યારે સુભદ્રા નામની પુત્રીએ તેમને સિંહાસન પર બેસતા અટકાવી બોલી, હે રાજન, આ સિંહાસન પર તો વિક્રમ રાજા જેવો પરતુક ભંજન અને સિદ્ધ રાજા જ બેસી શકે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરોપકાર અને પરાક્રમની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા પોતાના અનુચરો સાથે જંગલમાં શિકાર કરવા ગયા. તેમની નજર એક સાબર ઉપર પડી. તે સાબરનો પીછો કરતા કરતા પોતાના અનુચરોથી વિખૂટા પડી ગયા. તેઓ જંગલમાં ખૂબ જ આગળ નીકળી ગયા. તેનો પણ તેમને ભાન ન રહ્યું. સાંજ પડવા આવી હતી. ભૂખ અને તરસ લાગી હતી. તેઓ અંધારામાં રસ્તો સાવ ભૂલી ગયા એટલે ગમે તે રસ્તે તેઓ આગળ ચાલવા લાગ્યા. આગળ જતા તેઓ એક ગામમાં આવ્યા. તેમણે ગામમાં પહેરતા જ એક મકાન આગળ આવીને પોતાનો ઘોડો થોભાવ્યો. આ ઘર બ્રાહ્મણનું હતું. આ બ્રાહ્મણના ઘરમાં 6 દિવસ પહેલાં જ પુત્રનો જન્મ થયો હતો. તેથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. વિક્રમ રાજાએ બ્રાહ્મણને બોલાવી કહ્યું, ભાઈ, હું ભૂલો પડેલ મુસાફર છું. તેથી આજની રાત તમારે ત્યાં રાતવાસો કરવાની સગવડ આપો. બ્રાહ્મણે રાજાનો સત્કાર કર્યો, જર પાત્ર મૂકી ભોજન કરાવ્યું, પછી ઘરના આંગણામાં સુવાની સગવડ કરી આપી. રાજાએ કહ્યું, ભાઈ, હું તો ક્ષત્રિય છું. હું તમારા ઘરની ચોકી કરીશ. મારા આંખમાં સહેજ પણ ઊંઘ નથી. રાજાએ ઘોડાનું જીન અને લગામ ઉતારી થોડો બાંધ્યો. રાજા પોતાના ખાટલામાં અર્ધનિંદ્રામાં જાગતા રહ્યા. ઘરના બધા સૂઈ ગયા. ફક્ત રાજા જ જાગતા ખાટલામાં પડ્યા હતા. મધરાત થતા આ બ્રાહ્મણના ઘેર એક સુંદર સ્ત્રી હાથમાં પૂજનનો થાર કંકાવટી લઈ રૂમઝુમ રૂમઝુમ કરતી આવી. રાજા અડધી રાતે અચાનક સ્ત્રીને જોઈને થોડા ચમક્યા, પરંતુ તેને તેજને જોઈને અચંબામાં પડી ગયા. જ્યાં સ્ત્રી ઘરમાં બેસવા ગઈ ત્યાં રાજાએ દરવાજા વચ્ચે અટકાવીને પૂછ્યું, હે દેવી, તમે કોણ છો અને આમ મધરાતે બ્રાહ્મણના ઘરમાં શા માટે આવ્યા છો? આવનાર સ્ત્રી વિધાતા દેવી હતા. તેમને અચાનક આમ રોકતા તેઓ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, હે માનવી, તું મને રોકનાર કોણ? અહીંથી ખસી જા, નહીં તો તને મારીને ભસ્મ કરી દઈશ. હું ગમે તે હોઉં, તારેથી પંચાત. વિક્રમ રાજાએ તરત જ મ્યાનમાંથી તલવાર ખેંચીને કહ્યું, હે સ્ત્રી, તું ગમે તે હોય પણ તારી ઓળખાણ આપ, નહીં તો તને અંદર નહીં જવા દઉં. વિધાતા દેવી એકદમ વિચારમાં પડી ગયા. તેમને થયું કે મને પૃથ્વીના પટમાં વિક્રમ રાજા સિવાય કોઈ જોઈ શકે નહીં અને આટલી હિંમત પણ વિક્રમ રાજા જ બતાવી શકે. તેમને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ પરતું ભંજન વિક્રમ રાજા જ હોવો જોઈએ. તેઓ બોલ્યા, તમે પરતું ભંજન વિક્રમ રાજા છો કે? વિક્રમ રાજા નવાઈ પામે. તેમણે હા કહી કે તરત વિધાતા દેવીએ પોતાની ઓળખાણ આપી કહ્યું, હું વિધાતા દેવી છું અને આજે આ ઘરમાં બ્રાહ્મણ પુત્રના લેખ લખવા આવી છું. વિક્રમ રાજા વિધાતા દેવીને પગે લાગ્યા અને કહ્યું, દેવી, આપ ખુશીથી ઘરમાં જાઓ અને છઠ્ઠીના લેખ લખો, પરંતુ પાછા ફરતી વખતે મને જરૂર દર્શન દેતા જજો. આમ કહી તેમણે વિધાતા દેવીને ઘરમાં જવા દીધા. વિધાતા દેવી લેખ લખીને પાછા વિક્રમ રાજા પાસે આવ્યા ત્યારે વિક્રમ રાજાએ પૂછ્યું, હે દેવી, તમે છોકરાના લેખમાં શું લખ્યું છે તે મને કહો. વિધાતા દેવી બોલ્યા, લેખ તો માનવીના ગયા જન્મના કર્મ પ્રમાણે લખાય છે. મારું કામ તો ફક્ત લેખ લખવાનું છે, બાકી શું લખ્યું છે તે ધર્મ રાજા જાણે. વિક્રમ રાજા બોલ્યા, દેવી મારે તો બ્રાહ્મણના દીકરાનું ભવિષ્ય જાણવું છે, તેથી તમે ધર્મ રાજા પાસેથી જાણી લાવો કે બ્રાહ્મણના દીકરાનું ભાવિ શું છે, પછી તે મને કહી જાઓ, કહી જવા કૃપા કરો. વિધાતા દેવીએ પાછા આવવાનું વચન આપ્યું અને તે સીધા ધર્મ રાજા પાસે ગયા અને બ્રાહ્મણના દીકરાના ભાવિ વિશે પૂછ્યું તો ધર્મ રાજા બોલ્યા, આ તો હું પણ નથી જાણતો, બ્રહ્માજી જાણે. વિધાતા દેવી ત્યાંથી બ્રહ્માજી પાસે ગયા અને બધી વાત કરી. બ્રહ્માજી બોલ્યા, હે વિધાતા, ભાગ્યના લેખ લખવાનું મારા હાથમાં નથી, એ તો ભગવાનનું જ કામ છે. ચાલો આપણે ભગવાન પાસે જઈએ. બ્રહ્માજી અને વિધાતા દેવી ભગવાન પાસે ગયા. ભગવાને કહ્યું, આ તો બ્રાહ્મણ પુત્રને 5મે વર્ષે જનોઈ અપાશે અને તે જ વખતે તેનો વિવાહ થશે, 9મે વર્ષે તેના લગ્ન થશે, પરંતુ લગ્નવિધિ વખતે લગ્ન મંડપમાં 4થે મંગળે અચાનક એક વાઘ આવીને તેને મારી નાખશે. વિધાતા દેવી બ્રાહ્મણના ઘેર પાછા ફર્યા અને વિક્રમ રાજાને બ્રાહ્મણ પુત્રના લેખ કહી અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ પુત્રના આવા લેખ સાંભળી રાજા તો ચિંતામગ્ન થઈ ગયા. તેમણે વિચાર્યું, મારે ગમે તે ભોગે આ બ્રાહ્મણ પુત્રને બચાવવો છે, હું બધું જાણું છું, છતાં તેને ન બચાવું તો પરદુઃખ ભંજન સાનો કહેવાવ. સવાર થતાં વિક્રમ રાજાએ બ્રાહ્મણ પાસે જવાની રજા માગી અને તેમનો આભાર માની કહ્યું, હું ઉજ્જૈની નગરીનો રાજા વિક્રમ છું, તમારા આ દીકરાના લગ્ન પ્રસંગે મને 5-1 દિવસ અગાઉ જરૂર બોલાવજો, આ શુભ પ્રસંગે તમે મને બોલાવવાનું ભૂલતા નહીં. આમ કહી રાજા બ્રાહ્મણને 7 સોના મોરો આપી વિદાય થયા. દિવસો વીતવા લાગ્યા. જોત જોતામાં બ્રાહ્મણનો છોકરો 5 વર્ષનો થઈ ગયો. બ્રાહ્મણે તેને જનોઈ દેવાનું મુહૂર્ત કઢાવ્યું. જનોઈ વેરાએ બ્રાહ્મણે છૂટથી પૈસા વાપર્યા. મહેમાનોમાંથી એક ગૃહસ્થને બ્રાહ્મણનું ઘર અને એનો દીકરો બંને ગમી ગયા. તેણે તરત જ બ્રાહ્મણ પુત્ર સાથે પોતાની દીકરીના વિવાહ નક્કી કરી દીધા. જોત જોતામાં 3 વર્ષનો સમયગાળો પણ પસાર થઈ ગયો. હવે બ્રાહ્મણ પુત્ર 9મા વર્ષમાં બેઠો. વિધિના લેખ પ્રમાણે છોકરીના બાપે લગ્ન કરવાની માગણી કરી. બંને વેવાઈઓએ લગ્નનું મુહૂર્ત જોડાવ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો અચિંતા લગ્ન પ્રસંગ આવવાથી ચિંતામાં પડ્યા, કારણ તેમની પાસે પૈસાની વ્યવસ્થા ન હતી. હવે શું કરવું, લગ્નનો ખર્ચ કેવી રીતે કરવો, તે ચિંતામાં બ્રાહ્મણ બ્રાહ્મણીનો થોડા દિવસમાં તો બ્રાહ્મણ ઉજ્જૈની નગરીમાં આવી પહોંચ્યો. તે વિક્રમ રાજાના દરબારમાં પ્રવેશ્યો ત્યારે રાજા તેને તરત ઓળખી ગયા અને તેનો સત્કાર કરી ખબર અંતર પૂછ્યા. ત્યારે બ્રાહ્મણે કહ્યું, મહારાજ મારો છોકરો 9 વર્ષનો થયો છે, એના લગ્ન આવતી વસંત પંચમીએ નિર્ધાર્યા છે, હું તમને લગ્નમાં આવવાનું આમંત્રણ આપવા આવ્યો છું, આપ લગ્નમાં જરૂર પધારજો. વિક્રમ રાજા બોલ્યા, ભાઈ તે વચન પાર્યું ખરું, હું લગ્નમાં જરૂર આવીશ, તમારો દીકરો મારો ભાણેજ થાય એટલે લગ્નનો ખર્ચ મારા તરફથી થશે અને તે માટે નાણાં તમને અત્યારે જ આપી દઉં. આમ કહી રાજાએ ખજાનચીને બોલાવ્યો અને 500 સોનામોરો મંગાવી બ્રાહ્મણને આપી. બ્રાહ્મણ સોનામોરો લઈ ખુશ થતો પોતાના ઘરે આવ્યો. બીજા દિવસે રાજાએ પોતાના પ્રધાનને બોલાવી પેલા બ્રાહ્મણના ગામની એ ધાણી આપી કહ્યું એ બ્રાહ્મણના દીકરાના લગ્ન વસંત પંચમીએ છે, માટે લગ્નના 5 દિવસ અગાઉ જ તમે ત્યાં પહોંચી જાઓ અને હું તમને જે યોજના બતાવું તે પ્રમાણે ત્યાં ચોરી રચાવો અને બ્રાહ્મણ પુત્રના લેખની વાત કહી લગ્નના 5 દિવસ અગાઉ પ્રધાન બ્રાહ્મણને ગામે પહોંચી ગયો અને રાજાની યોજના પ્રમાણે લગ્ન મંડપમાં ચોરી રચાવી અને ચોરીની ચારે બાજુ 20 ગજ લંબાઈ પહોળાઈવાળી લોખંડના સરિયાની જારી બનાવડાવી અને ચારે બાજુ સિપાહીઓનો પહેરો મૂક્યો અને કહ્યું ક્યાંય પણ વાઘ દેખાય કે તેને ઠાર કરી દેજો. બ્રાહ્મણ પુત્રના લગ્ન માટેની આટલી બધી તૈયારીઓ જોઈ લોકો નવાઈ પામ્યા. કેટલાકને તેમની અદેખાઈ પણ થવા લાગી. લગ્નને દિવસે રાજા બ્રાહ્મણના ગામે આવી પહોંચ્યા અને લગ્ન મંડપની બહાર ઉગાડી તલવારે પહેરો ભરવા લાગ્યા. લગ્નનો સમય થતા ચોરીમાં વરકન્યા પ્રવેશ્યા અને ગોરે લગ્નવિધિ શરૂ કરી, પરંતુ વિધિના લેખ પર કોઈ મેઘ મારી શકતું નથી. પહેલું મંગર, બીજું મંગર, ત્રીજું મંગર વર્તાયું અને જ્યાં વરકન્યાનું ચોથું મંગર વર્તાવા જાય છે ત્યાં જ ચોરીની માટલી પર ચિત્રેલો વાઘ એકદમ સજીવન થયો અને તરાપ મારીને બ્રાહ્મણ પુત્ર વરરાજાને મારી નાખ્યો. આ બનાવ એટલો ઝડપી બની ગયો કે કોઈને કાંઈ સમજાયું નહીં. બ્રાહ્મણી તો પોતાના પુત્રને મરણને કારણે માથું કૂટીને રડવા લાગ્યા. આખા ગામમાં હાહાકાર થઈ ગયો. વિક્રમ રાજા પણ આ બનાવથી ખૂબ જ દુઃખી થઈ ગયા. તેમણે બ્રાહ્મણ બ્રાહ્મણીને આશ્વાસન આપી કહ્યું, તમારો દીકરો ભલે મૃત્યુ પામ્યો હોય પણ તેનો અગ્નિ સંસ્કાર કરશો નહીં. તેને એક સુગંધિત પેટીમાં બરાબર ઢાંકણ બંધ કરી સાચવી રાખજો. હું એક વર્ષમાં જ સંજીવની જર લઈને આવીશ, પછી તમારા દીકરાને જીવતો કરીશ. જો કદાચ એક વર્ષમાં ન આવું તો તમે તમારા રીત રિવાજ પ્રમાણે તેનો અગ્નિહિતા કરી દેજો. આમ કહી વિક્રમ રાજા ત્યાંથી જંગલ તરફ નીકળી પડ્યા. તેઓ અનેક સ્થળે ઘૂમતા ઘૂમતા એક મોટા વડ નીચે આરામ કરવા બેઠા. એવામાં ક્યાંયથી એક કારો નાગ આવ્યો અને વિક્રમની પાસે આવી બોલ્યો, ભાઈ મેં એવું સાંભળ્યું છે કે વિક્રમ રાજા સૌનું દુઃખ દૂર કરે છે, શું આ વાત સાચી છે? વિક્રમ રાજા બોલ્યા, નાગરાજ તમારે એવું તે શું દુઃખ પડ્યું છે કે વિક્રમને યાદ કરવો પડ્યો? નાગ બોલ્યો, મારા આખા શરીરે દાહ ભરે છે. મેં સાંભળ્યું છે કે મનુષ્યના દેહમાં અમી કૂપો હોય છે, એટલે મારે કોઈ મનુષ્યના દેહમાં પ્રવેશી ઠંડક મેળવવી છે. અમી કૂપો હોય છે એટલે મારે કોઈ મનુષ્યના દેહમાં પ્રવેશી ઠંડક મેળવવી છે. આવી ઠંડક મને ફક્ત પરદુઃખ ભંજન વિક્રમ રાજા જ આપી શકે. વિક્રમ રાજાએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું, હે નાગરાજ, જો મારા દેહમાં પ્રવેશવાથી આપને ઠંડક મળતી હોય તેમજ તમારું દર્દ મળતું હોય તો ખુશીથી મારા મોઢા વાટે મારા ઉદરમાં દાખલ થઈ જાઓ. આમ કહી વિક્રમ રાજાએ પોતાનું મોઢું ખોલ્યું એટલે નાગ તેમના ઉદરમાં દાખલ થઈ ગયો. ઉદરમાં પેસવાથી નાગની બળતરા ઓછી થઈ ગઈ, તેને શાંતિ વરી, પરંતુ વિક્રમ રાજાને પીડા થવા લાગી. ધીરે ધીરે વિક્રમ રાજાનું શરીર નાગના ઝેરની અસરથી કાળું પડવા લાગ્યું. થોડા દિવસમાં તો તેમનું આખું રૂપ જ બદલાઈ ગયું. તેમના હાથ પગ દોરડી જેવા અને પેટ ગાગરડી જેવું ફૂલાઈ ગયું. આખું શરીર કદરૂપું થઈ ગયું અને વેદના તો એવી થવા લાગી કે જાણે હજારો મીઠીના ડંખ વાગતા હોય. આવા અસહાય દુઃખથી પીડાતા વિક્રમ રાજા ધીરે ધીરે એક નગરીમાં આવી પહોંચ્યા. તેમનું શરીર વેદનાથી એટલું અશક્ત થઈ ગયું કે નગરીના ચોકમાં જ ચક્કર આવતા બેભાન થઈ ડરી પડ્યા. લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું અને એક જણ તો રાજાને ખબર આપવા દોડી ગયો. આ નગરના રાજાને સંતાનમાં ફક્ત બે કુંવરી જ હતી. તેમાં એક કુંવરી આપકર્મી હતી અને બીજી બાપકર્મી હતી. રાજાને આપકર્મી છોકરી સહેજ પણ ગમતી ન હતી, કારણ તે આપકર્મ કુંવરીને એવા માણસ સાથે પરણાવવા માંગતા હતા કે જેથી તે કુંવરી જીવનભર દુઃખી રહે. એવામાં રાજાને ખબર પડી કે નગરના ચોકમાં કોઈ કદરૂપો માણસ બેભાન અવસ્થામાં પડ્યો છે. રાજાને મનમાં વિચાર આવ્યો કે આપકર્મી કુંવરીને આ કદરૂપા માણસ સાથે જ પરણાવી દઉં, પછી જોઉં કે તે કેવી સુખી રહે છે. તેમણે તરત સિપાહીઓને તે કદરૂપા માણસને રાજમહેલે તેડાવી લાવ્યો. તેડી લાવવા કહ્યું. સિપાહીઓ તરત જ નગર ચોકમાં જઈને બેભાન હાલતમાં પડેલ માણસને રાજમહેલે લઈ આવ્યા. રાજાએ રાજવૈદ્યો બોલાવી તેનો ઉપચાર કરાવી તેને ભાનમાં લાવ્યો. તે સહેજ સ્વસ્થ થયો કે તરત જ તેના આપકર્મી કુંવરી સાથે ઘડિયા લગ્ન લેવડાવ્યા. પછી ગુસ્સે થઈ બોલ્યા, હવે જોઉં છું કે તું આપકર્મી કેવી સુખી થાય છે. તારે અંતે તો બાપના આશ્રયે આવવું જ પડશે. તમારે બંને રહેવા માટે નગરના દરવાજે આવેલ એક ખંડિયેર મકાન રાખ્યું છે, ત્યાં તમે બંને રહો. આપકર્મી કુંવરીની પોતાના પિતાના આવા વર્તનથી ખૂબ જ ખોટું લાગ્યું. તેમના કટુ વચનોથી તેનું દિલ સરગી ગયું. તે તરત જ પહેરે કપડે પોતાના કદરૂપા પતિ સાથે ખંડેર મકાનમાં રહેવા ચાલી ગઈ. તે પોતાના કદરૂપા રોગી પતિની તન મનથી સેવા કરવા લાગી. તે પોતાના પતિને સહેજ પણ દુઃખ પડવા દેતી નહીં. એક દિવસ તે પોતાના પતિને નવરાવી શરીર લૂછી સુવાડી પોતે બાજુમાં બેઠી હતી કે પતિના મુખમાંથી ધીમે ધીમે નાક બહાર આવ્યો અને ધીમે ધીમે સરકતો પથારીમાંથી બહાર નીકળ્યો. કુંવરી પહેલાં તો તે નાગને જોઈ ડગાઈ ગઈ, પણ હિંમત કરીને તે જ જગ્યાએ બેસી રહી. એટલામાં સામેની ભીંતના દરમાંથી એક બીજો નાગ બહાર આવ્યો અને તે પેલા નાગ પાસે જઈ બોલ્યો, હે મૂર્ખ, તું કેવો અધમ છે કે જેણે તને દુઃખમાંથી બચાવવા માટે પોતાના પેટમાં જવા દીધો. એવા પરદુઃખ ભંજન વિક્રમ રાજાને તું ક્યાં સુધી હેરાન કરીશ? તેમની કેવી દશા કરી છે? આ સાંભળી પેલા મુખમાંથી નીકળેલો સાપ ગુસ્સામાં બોલ્યો, અલ્યા, તું મને મૂર્ખ અને અધમ કહે છે, પણ તું ક્યાં મોટો પરોપકારી છે? તું કેવો ધનના ચરુ પર નિરાતે બેઠો છે? તને ત્યાંથી સેજ પણ ખસવું ગમતું નથી. તું કોઈને ચરુમાનું ધન ક્યાં લેવા દે છે? એ તો તારા નસીબ સારા છે કે તને હજી સુધી કોઈ માથાનો મળ્યો નથી. નહીતર જો કોઈ કકડાવેલું ગરમ તેલ તારા દરમાં રેડી દે તો તું બરીને તરત જ ભડથું થઈ જાય. પછી તો તે ચરુમાનું બધું જ ધન તે માણસનું જ થઈ જાય. આ સાંભળી પેલો દરવાળો નાગ બોલ્યો, તું મારી મરવાની શી ફિકર કરે છે? પણ જો કોઈ જાણકાર માણસ આ કદરૂપા બનેલા રાજાને કોઠંબળા ખવડાવી દે તો તારા પેટની અંદર જ ટુકડે ટુકડા થઈ જાય અને રાજાની કાયા કંચન વર્ણી બની જાય. આપકર્મી કુંવરી પતિ પાસે બેઠી બેઠી આ બંને નાગોની વાતો સાંભળતી હતી. તે પોતે પરદુઃખ ભંજન વિક્રમ રાજાને પરણી છે તે વાત જાણી ખૂબ જ રાજી થઈ ગઈ. તેણે બંને નાગના નાશની તરકીબ વિચારવા લાગી. થોડી વારમાં બંને નાગો પોતપોતાની જગ્યાએ પાછા જતા રહ્યા. સવાર થતાં કુંવરીએ એક તપેલીમાં તેલ ભરી તેને ખૂબ જ કકડાવ્યું. પછી તે તેલ ભીંતમાં આવેલા દરમાં નાખ્યું કે થોડી વારમાં તો તે નાગ ભરીને ભરતું થઈ ગયો. પછી કુંવરીએ તે દરવાળો ભાગ ખોદીને જોયું તો તેમાંથી મોટા મોટા ત્રણ ચરવો સોના મોરોથી ભરેલા પડ્યા હતા. કુંવરીએ તેમાંથી થોડી સોના મોરો બહાર કાઢી પાછા તે ચરવો માટીથી ઢાંકી દીધા. પછી કુંવરીએ બજારમાં જઈ ગાંધીની દુકાનેથી કોઠંબળા લઈ આવી અને તે રાજાને ખવડાવ્યા. રાજાના પેટમાં ભરાઈ રહેલા નાગના ટુકડે ટુકડા થઈ ગયા અને તે ઝાડા વાટે બહાર નીકળી ગયા. થોડી વારમાં રાજાના પેટની પીડા ઓછી થઈ ગઈ અને તેમનું શરીર હલકું ફૂલ થઈ ગયું. તેઓ પાછું મરડીને બેઠા થયા કે સામે એક રૂપારી કુંવરીને ઊભેલી જોઈ તેઓ નવાઈ પામ્યા. કારણ અત્યાર સુધી જે કંઈ બન્યું તે તેમની બેભાન અવસ્થામાં જ બન્યું હતું. તેમણે કુંવરીને પૂછ્યું, હે સુંદરી, તમે કોણ છો? કુંવરીએ બધી વિગતે વાત કરી અને પોતે તેમની પત્ની છે તે જણાવ્યું. રાજાએ કુંવરીની વાત સાંભળી બોલ્યા, હું તમારી બહાદુરી ઉપર ખુશ થયો છું, પણ તમે પોતાના સ્વાર્થ ખાતર બે નાગની હત્યા કરી તે મને ન ગમ્યું. વળી એ નાગને તો મેં જ જાણી જોઈને આશરો આપ્યો હતો. હવે જે થવાનું હતું તે થઈ ગયું. તું મને પેલા નાગના કટકા શોધીને એક પોટલીમાં બાંધી આપ. હું સંજીવનીની શોધમાં નીકળ્યો છું. તે મેળવીશ તો અહીં પાછો આવીશ, નહીં તો મારા પ્રાણ તજીશ. જો હું જીવતો રહીશ તો તમને લેવા અહીં જરૂર આવીશ. કુંવરીએ કહ્યું, હે સ્વામી, હું તમારી પત્ની છું, તેથી તમારા સુખ દુઃખે સાથે રહીશ. તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. તેણે મરમાંથી નાગના કટકા શોધી તેને લુગડામાં બાંધી રાજા સાથે નીકળી પડી. બંને પતિ પત્ની જંગલના માર્ગે ચાલવા લાગ્યા. થોડેક આગળ જતા રસ્તામાં એક નાગર મળી. તેણે રસ્તો આંતરીને વિક્રમ રાજાને કહેવા લાગી, હે રાજા, તમારા જેવા જ એક માણસે મારા દીકરાને શીતળતા આપવા માટે પેટમાં આશરો આપ્યો હતો, શું તમે તે તો નથી ને? રાજાએ કહ્યું, હે નાગણ, તે હું જ છું, પણ તેને બચાવવા માટે મેં જ પેટમાં આશરો આપ્યો, પણ ઉલટો તે મારા લીધે જ મરણ પામ્યો. આમ કહી રાજાએ બધી હકીકત કહી જણાવી અને પોટલી ખોલીને નાગના કટકા બતાવ્યા. નાગણે ખુશ થતાં કહ્યું, હવે તું ચિંતા કરીશ નહીં, હું મારા પુત્રને જીવતો કરી દઉં છું. મારી પાસે સંજીવની જર છે, તે મારા પિતાએ પાતાળમાંથી વરાવતી વખતે મને આપ્યું હતું, તે હવે મારા કામમાં આવશે. આમ કહી નાગણ તરત જ રાફડામાં જઈ સંજીવની જર લઈ આવી અને પોતાના પુત્રના ટુકડા પર તેનો છંટકાવ કર્યો, એટલે તરત જ કટકામાંથી નાગ સજીવન થઈ ગયો. સંજીવની જળના પ્રતાપે નાગનો બરત્રાનો રોગ પણ મટી ગયો. પુત્રને સજીવન જોઈ નાગણ તેને વાલથી ભેટી પડી. નાગણે ખુશ થઈ તે જળ વિક્રમ રાજાને આપ્યું અને કહ્યું, આનાથી હજી પણ બે જીવ સજીવન થઈ શકશે. રાજાએ નાગણનો આભાર માની તે જળ લઈ પોતાની પત્ની સાથે ખંડિયર મકાનમાં આવ્યા અને પેલા દરવાળા નાગનો બળથું દેહને શોધી તેના ઉપર સંજીવન જળ છાંટ્યું કે તે નાગ પણ સજીવન થઈ ગયો. તે નાગ પાછો પેલા ચરવોની ચોકી કરવા લાગ્યો. પછી વિક્રમ રાજા પોતાની પત્નીને લઈને પેલા બ્રાહ્મણના છોકરાને જીવતો કરવા ગામ આવ્યા. બધાએ ઘણા સમયે વિક્રમ રાજાને પાછા આવેલા જોઈ આનંદમાં આવી ગયા. બધાને થયું કે રાજા મરેલાને જીવતો કેવી રીતે કરે છે તે જાણવા લોકો ઉત્સુક બન્યા. રાજાએ ઝાડની ડાળીએથી સાપની પેટી ઉતરાવી અને તેની ઉપર સંજીવની જળનો છંટકાવ કર્યો કે તરત જ મરદામાં ધીરે ધીરે ચેતન આવવા લાગ્યું. થોડી વારમાં તો બ્રાહ્મણ પુત્ર આરસ મરડીને બેઠો થયો અને પેટીમાંથી બહાર નીકળી રાજા રાણી તેમજ પોતાના માતા પિતાને પગે લાગ્યો. પોતાના છોકરાને સજીવન થયેલો જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી તો ગાંડા ઘેલા બની ગયા. તેમણે રાજાનો ખૂબ ખૂબ આભાર માન્યો. નગરીના બધા લોકોએ રાજા વિક્રમનો જય જયકાર બોલાવ્યો અને તેમનો ભાવભીનું સ્વાગત કર્યું. પછી વિક્રમ રાજા રાણીને લઈને રાણીના અભિમાની બાપના નગરમાં ગયા અને રાજમહેલે જઈ રાજાને નમન કરી કહ્યું, મહારાજ, તમારી કુંવરી આપ કર્મથી રાજા વિક્રમને વરી છે. તમે જેને કદરૂપા અને રોગી પુરુષ ગણતા હતા તે જ રાજા વિક્રમ હતા. તમારી કુંવરીએ જ જાત મહેનતથી મને મૂળ સ્વરૂપમાં આણ્યો છે. આ સાંભળી કુંવરીના બાપને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને પોતાના વર્તન બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે પોતાની કુંવરીની માફી માંગી, તેને છાતી સરસી ચાંપી દીધી અને વિક્રમ રાજાને ખૂબ જ માનપૂર્વક પોતાને ત્યાં રાખ્યા અને થોડા દિવસ પછી પુષ્કર દાયજા સાથે કુંવરીને વરાવી વિક્રમ રાજા પોતાની રાણીને લઈને ઉજ્જૈની નગરીમાં આવ્યા. ઉજ્જૈની નગરીના લોકોએ રાજા રાણીનું ભવ્ય સ્વાગત કર્યું. વિક્રમ રાજાના પરોપકાર અને સાહસિકપણાની વાતોના લોકો વખાણ કરવા લાગ્યા. સુભદ્રા પુત્રી વાર્તા પૂરી કરીને કહ્યું, હે રાજા ભોજ, વિક્રમ રાજા જેવા દયાવાન અને પરોપકારી હોય તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે. આમ કહી પુત્રી સરર કરતી આકાશ માર્ગે ઉડી ગઈ.